એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખક અને વિચારકના મનમાં ઊંડા ઉતરીશું જેમની વાતો લગભગ 500 વર્ષ પછી પણ એમ લાગે કે જાણે આપણા માટે જ લખાઈ હોય.
હા, બિલકુલ. એક એવો અવાજ જે આજની આ ભાગદોડ અને શોરબકોર ભરેલી દુનિયામાં પણ શાંતિ અને સમજણનો માર્ગ ચીંધે છે.
આપણે વાત કરી રહ્યા છીએ મિશેલ ધી મોન્ટેન અને તેમની ખૂબ જ પ્રખ્યાત કૃતિ નિબંધમાળા વિશે.
ખરું, અને આ કોઈ સામાન્ય પુસ્તક નથી. એમ કહી શકાય કે એ પોતાની જાતને અને આસપાસની દુનિયાને સમજવાની એક આખી પ્રયોગશાળા છે.
અને અત્યારે જ્યારે કોઈ ચોક્કસ જવાબ મળવો મુશ્કેલ છે અને ચારે બાજુથી અલગ અલગ મંતવ્યોનો મારો ચાલી રહ્યો છે, ત્યારે મોન્ટેનની આ જે રીત છે પોતાની જાતને જાણવાની, થોડા સંશય સાથે વિચારવાની અને બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાની,
હા,
તે કદાચ પહેલા કરતાં પણ વધુ જરૂરી બની ગઈ છે. તો ચાલો આ રસપ્રદ વ્યક્તિ અને તેમના વિચારોની દુનિયામાં આપણે સફર શરૂ કરીએ.
ચોક્કસ.
તો શરૂઆત કરીએ આ વ્યક્તિથી જ, મિશેલ ધ મોન્ટેન. કોણ હતા તેઓ, એમની ઓળખાણ શું?
મિશેલ ઇકેમ ધ મોન્ટેન, એમનો સમય હતો 1533 થી 1592, એટલે કે ફ્રેન્ચ પુનર્જાગરણનો સમય.
અચ્છા.
એ એક બહુ જ અનોખા માણસ હતા. લેખક, ફિલોસોફર અને થોડો સમય તો રાજકારણમાં પણ સક્રિય રહ્યા.
ઓ,
એક ધનિક પરિવારમાં જન્મ્યા હતા એટલે શિક્ષણ બહુ સારું મળ્યું. કહેવાય છે કે ફ્રેન્ચ કરતા પહેલા તો લેટિન શીખી ગયા હતા.
અરે વાહ.
અને એમણે બોર્ડેક્સની સંસદમાં સલાહકાર તરીકે કામ કર્યું અને પછી તો બોર્ડેક્સ શહેરના મેયર પણ બન્યા. અને એ પણ એવા સમયે જ્યારે ફ્રાન્સમાં ભયાનક ધાર્મિક યુદ્ધો ચાલતા હતા.
એટલે એ કોઈ માત્ર પુસ્તકોમાં રચ્યા પછ્યા રહેનારા વિદ્વાન નહોતા, દુનિયાદારીના જેને કહેવાય ને ખાટા મીઠા અનુભવોમાંથી પસાર થયા હતા.
બરાબર, એ જ વાત છે.
તો આ બધા અનુભવોની એમના વિચારો પર કેવી અસર પડી?
ખૂબ જ ઊંડી અસર. જુઓ, એક તો એમનું શાસ્ત્રીય જ્ઞાન હતું જ, પ્લુટાર્ક, સેનિકા જેવા વિચારકોનો અભ્યાસ. બીજું, આ કાયદાકીય અને રાજકીય કારકિર્દીમાંથી માણસના સ્વભાવ અને સમાજની જે પ્રેક્ટિકલ સમજણ મળે ને, તે એમને મળી.
હા, એ તો હોય જ.
પછી એ સમયની ધાર્મિક કટ્ટરતાનો એમણે જાતે અનુભવ કર્યો. એમને કિડની સ્ટોનની ભયંકર પીડા પણ હતી. અને સૌથી વધુ અસર કદાચ એમના ખૂબ જ પ્રિય મિત્ર એતિએન દ લા બોએસીના મૃત્યુની થઈ. આ બધા અનુભવોએ એમના જીવન અને મૃત્યુ વિશેના ચિંતનને, મતલબ કે, એક નવી દિશા આપી. અને આ બધું જ એમના લખાણમાં તમને જોવા મળે.
અને એ સમયના જે બીજા ફિલોસોફરો હતા, એમનાથી એ કઈ રીતે અલગ પડતા હતા? એમનો અભિગમ કેમ આટલો અલગ ગણાય છે?
મુખ્યત્વે એમની પદ્ધતિને કારણે. જો બીજા ફિલોસોફરો મોટા ભાગે મોટા મોટા સિદ્ધાંતો, અમૂર્ત તર્ક એવી વાતો પર ધ્યાન આપતા હતા,
બરાબર,
પણ મોન્ટેને શું કર્યું? એમણે તો પોતાની જાતને જ જાણે પ્રયોગશાળા બનાવી દીધી.
પોતાની જાતને પ્રયોગશાળા?
હા, મતલબ કે પોતાના વિચારો, લાગણીઓ, યાદો, પોતાની ખામીઓ, શંકાઓ, આ બધું જ એનું બારીકાઈથી અને એકદમ પ્રામાણિકતાથી નિરીક્ષણ કર્યું. અને એમણે નિબંધ એટલે કે એસે શબ્દને એક નવો જ અર્થ આપ્યો. એસેનો મૂળ ફ્રેન્ચ અર્થ થાય છે પ્રયાસ કરવો કે પરીક્ષણ કરવું.
અચ્છા, પ્રયાસ.
હા, એટલે એ પોતાના વિચારોને કાગળ પર ઉતારીને જાણે ટેસ્ટ કરતા હતા. કોઈ અંતિમ સત્યનો દાવો કર્યા વગર આ જ એમની મૌલિકતા હતી. એમણે ફિલોસોફીને એકદમ વ્યક્તિગત, જીવંત અને સતત વિકસતી પ્રક્રિયા બનાવી દીધી.
પોતાને જ પ્રયોગશાળા બનાવવી, આ વિચાર જ કેટલો અદ્ભુત છે. તો આ જે નિબંધમાળા છે એનું મુખ્ય સૂર શું છે? એ પુસ્તક આપણને શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ એમના સમય માટે ખરેખર ક્રાંતિકારી હતો અને આજે પણ એટલો જ લાગુ પડે છે.
શું છે એ વિચાર?
વિચાર એ છે કે સાચું શાણપણ અને સારું જીવન જીવવાની કળા કોઈ બહારના સિદ્ધાંતો કે પુસ્તકોમાંથી એટલી નથી મળતી જેટલી પોતાની જાતની અંદર ઊંડા ઉતરીને મળે છે. પોતાની જે જટિલતા છે, જે વિરોધાભાસો છે, એને સમજવાથી મળે છે.
પોતાની જાતને સમજવાથી.
હા, મોન્ટેનનું માનવું હતું કે જો આપણે પોતાની જાતને, આપણી નબળાઈઓ, આપણા ડર, આપણી આશાઓ, આ બધું પ્રામાણિકપણે જાણી શકીએ તો આપણે બીજા મનુષ્યોને પણ વધુ સારી રીતે સમજી શકીશું, વધુ સહિષ્ણુ બની શકીશું
અને જીવનમાં વધુ સંતોષ પણ મેળવી શકીશું.
બરાબર, વધુ સંતોષ.
એટલે કે એમનો મુખ્ય પ્રશ્ન સત્ય શું છે એ નથી, પણ એ છે કે આ દુનિયા જે અનિશ્ચિત છે, સતત બદલાય છે, ઘણીવાર ક્રૂર પણ લાગે છે, એમાં એક માણસ તરીકે શાણપણથી અને પ્રમાણિકતાથી જીવવું કઈ રીતે?
એકદમ સાચું. આજના સમય માટે કેટલું સચોટ છે આ
ખરેખર.
અને એટલે જ એમનો એક મુદ્રાલેખ હતો, ક્વિસેજ.
ક્વે શેષ,
ક્યુસેજ
ક્યુસેજ
ફ્રેન્ચમાં. એનો અર્થ થાય હું શું જાણું છું.
અચ્છા, હું શું જાણું છું.
હા, પણ આ કોઈ નિરાશાની વાત નથી, આ તો બૌદ્ધિક નમ્રતાનું પ્રતીક છે.
બૌદ્ધિક નમ્રતા?
હા, એ સ્વીકાર કે આપણું જ્ઞાન તો મર્યાદિત છે, અને નિશ્ચિતતાનો દાવો કરવો એ કાં તો મૂર્ખાઈ છે અથવા અહંકાર.
બરાબર.
અને આ પુસ્તક છે ને એ કોઈ સીધી લીટીમાં નથી ચાલતું, એ તો 107 નિબંધોનો એક વહેતો પ્રવાહ છે. લગભગ 20 વર્ષના ગાળામાં લખાયા છે.
ઓહ, લાંબો સમય.
હા, અને એમાં કેટલા બધા વિષયો છે, શિક્ષણ, મિત્રતા, મૃત્યુ, ભય, પીડા, આનંદ, પુસ્તકો, રીતરિવાજો, શાસન, અનેક વિષયો પર એમનું ચિંતન છે. અને ઘણીવાર તો એક વિષયમાંથી બીજા પર એટલી સહેજતાથી જતા રહે છે.
અને આ બધું એમના પોતાના અનુભવોના આધારે જ છે, ખરું ને?
હા, બરાબર. પ્રસ્તાવનામાં જે સ્પષ્ટ કહે છે, વાચક, હું પોતે જ મારા પુસ્તકનો વિષય છું.
હું પોતે જ મારા પુસ્તકનો વિષય છું. વાહ.
એટલે આ પુસ્તક એક સાથે આત્મકથા જેવું પણ છે, ફિલોસોફિકલ ડાયરી જેવું પણ છે, અને શાસ્ત્રીય જ્ઞાનનું પ્રતિબિંબ પણ છે. એ આપણને લેખકના મનની યાત્રા પર લઈ જાય છે. આપણે જોઈએ છે કે સમય સાથે એમના વિચારો કઈ રીતે બદલાય છે, કઈ રીતે વધુ ઊંડા બને છે. એ આપણને તૈયાર જવાબો નથી આપતા, પણ જાણે આપણને એમની સાથે વિચારવા માટે આમંત્રણ આપે છે.
આ પુસ્તક 3 ભાગમાં વહેંચાયેલું છે એમ કહેવાય છે, અને એ એમના વિચારોના વિકાસને પણ દર્શાવે છે. તો ચાલો ને દરેક ભાગમાંથી કોઈ એકાદ મહત્વનો નિબંધ લઈએ જે એ ભાગની મુખ્ય ભાવનાને પકડતો હોય. પુસ્તક 1થી શરૂ કરીએ.
ચોક્કસ. પુસ્તક 1, જે 1580માં પ્રકાશિત થયું, એમાં મોન્ટેન જાણે પોતાની પદ્ધતિ શોવી રહ્યા છે એમ લાગે. શરૂઆતના નિબંધો પ્રમાણમાં ટૂંકા છે.
હા,
એમાં ઘણીવાર શાસ્ત્રીય ઉદાહરણો અને નૈતિક વિચારો પર ભાર હોય છે. સ્ટોઇક ફિલોસોફીનો પ્રભાવ પણ દેખાય છે, પણ અહીં જ એમનો પોતાનો અનોખો અવાજ સંભળાવા માંડે છે.
દાખલા તરીકે
બાળકોના શિક્ષણ વિશે, ઓફ ધી એજ્યુકેશન ઓફ ચિલ્ડ્રન નિબંધ છે, એમાં એ ગોખણપટ્ટીનો સખત વિરોધ કરે છે.
ઓહ, એ સમયે પણ?
હા, અને કહે છે કે શિક્ષણનો હેતુ ખાલી માહિતી મગજમાં ઠાસવાનો નથી, પણ બાળકની નિર્ણય શક્તિ, એનું જજમેન્ટ કેળવવાનો છે, જેથી એ પોતે વિચારી શકે, પોતાના નિર્ણયો લઈ શકે.
આ વાત તો આજે પણ એટલી જ સાચી છે.
બિલકુલ.
પણ પુસ્તક 1માં જે નિબંધની સૌથી વધુ ચર્ચા થાય છે અને જે કદાચ સૌથી વધુ ક્રાંતિકારી પણ ગણાય, એ તો નરભક્ષકો વિશે છે નહીં? એમાં શું વાત છે?
હા, એ નિબંધ ખરેખર ચોંકાવનારો છે. એ સમય માટે તો બહુ જ હિંમત ભર્યો કહેવાય.
કેમ?
મોન્ટેઇને બ્રાઝિલના કેટલાક આદિવાસીઓ વિશે સાંભળ્યું હતું. એ લોકો યુદ્ધમાં પકડાયેલા દુશ્મનોને મારીને ખાતા હતા.
ઓ, નરભક્ષી.
હા, હવે યુરોપીયનો માટે તો આ બર્બરતાની પરાકાષ્ઠા હતી, પણ મોન્ટેઇન અહીં ઊંધો સવાલ પૂછે છે.
શું સવાલ પૂછે છે?
એ પૂછે છે કે આ આદિવાસીઓ જે પ્રકૃતિની નજીક રહે છે અને પોતાના દુશ્મનો સાથે બહાદુરીથી લડે છે, એ વધારે બર્બર છે કે પછી આપણે યુરોપીયનો જે ધર્મના નામે એકબીજાને જીવતા સળગાવીએ છીએ, ત્રાસ આપીએ છીએ, છેતરપિંડી કરીએ છીએ, લોભમાં ડૂબેલા છીએ, આપણે વધારે બરબર છીએ?
અરે બાપ રે, આ તો સીધો પડકાર થયો.
હા, એ દલીલ કરે છે કે જેને આપણે સભ્યતા કહીએ છીએ એ ઘણીવાર વધારે ક્રૂર અને ભ્રષ્ટ હોય છે. શ્રેષ્ઠ છે એવું માની લેવાની ભૂલ ન કરવી જોઈએ.
આ તો ખરેખર પોતાના જ સમાજ સામે અરીસો ધરવા જેવું થયું. અદ્ભુત. આ વિચારધારા પુસ્તક 2માં કેવી રીતે આગળ વધે છે? શું એમનો સંશયવાદ વધુ ઘેરો બને છે?
બિલકુલ. પુસ્તક 2, જે પણ 1580માં જ આવ્યું, એમાં મોન્ટેઇનનું આત્મપરીક્ષણ વધારે ઊંડું બને છે, અને એમનો સંશયવાદ, મતલબ કે શંકા કરવાની વૃત્તિ, એ ચરમસીમાએ પહોંચે છે. અહીંનો સૌથી લાંબો અને કદાચ સૌથી મહત્વનો નિબંધ છે રેમન્ડ સેબોન્ડ માટે ક્ષમાયાચના.
એપોલોજી ફોર રેમન્ડ સેબોન્ડ. ક્ષમાયાચના? કોની ક્ષમાયાચના?
દેખીતી રીતે તો આ નિબંધ રેમન્ડ સેબોન્ડ નામના એક સ્પેનિશ ધર્મશાસ્ત્રીના બચાવમાં લખાયો છે, પણ મોન્ટેઇન એનો ઉપયોગ માનવ બુદ્ધિ અને આપણા અહંકારની મર્યાદાઓ બતાવવા માટે કરે છે.
અચ્છા, એટલે સેબોન્ડના બહાને તેઓ આપણી પોતાની જાણવાની ક્ષમતા પર જ સવાલ ઉઠાવી રહ્યા છે.
હા, બરાબર. એ દલીલ કરે છે કે આપણી ઇન્દ્રિયો આપણને છેતરે છે.
હા,
આપણો તર્ક નબળો છે અને ઘણીવાર આપણને ખોટા નિષ્કર્ષ પર લઈ જાય છે.
બરાબર.
એ તો એટલે સુધી કહે છે કે પ્રાણીઓ કદાચ એમના સહજ જ્ઞાનથી આપણા કરતા વધુ સારી રીતે જીવે છે.
શું વાત કરો છો?
હા, આ નિબંધ એમના મુદ્રાલેખ હું શું જાણું છું નો જાણે ધ્વજ ઊંચો કરે છે. એ બતાવે છે કે માનવ તર્ક ધાર્મિક સત્યો સુધી નથી પહોંચી શકતો. એના માટે તો શ્રદ્ધા અને ઈશ્વર કૃપા જ જોઈએ. અને દુનિયાવી બાબતોમાં આપણી મર્યાદાઓ સ્વીકારી લેવી અને વિનમ્ર રહેવું એ શ્રેષ્ઠ માર્ગ છે. હવે વિચારો, ધાર્મિક કટ્ટરતાના એ સમયમાં આવી વાત કરવી કેટલી જોખમી હશે.
ખરેખર માનવ તર્કની આટલી આખરી ટીકા પછી તેઓ પુસ્તક 3માં ક્યાં પહોંચે છે? કોઈક નિષ્કર્ષ તરફ જાય છે કે પછી સંશયમાં જ રહે છે?
પુસ્તક 3, જે 1588માં આવ્યું, એ એમના લાંબા પ્રવાસો અને મેયર તરીકેના અનુભવો પછી લખાયું છે. એટલે એમાં મોન્ટેનનો સૌથી પરિપક્વ, સૌથી અંગત અને કદાચ સૌથી આશાવાદી સુર સંભળાય છે.
અચ્છા, આશાવાદી.
હા, અહીં સંશયવાદનો અર્થ નિરાશાવાદ નથી રહેતો, પણ એ જીવનને વધુ મુક્ત રીતે સ્વીકારવાનો એક માર્ગ બની જાય છે.
રસપ્રદ.
અહીંનો એક ખૂબ જ મહત્વનો નિબંધ છે અનુભવ વિશે.
ઓફ એક્સપિરિયન્સ.
અનુભવ વિશે.
આમાં શું કહે છે તેઓ? આટલા વર્ષોના ચિંતન પછી એમનો અંતિમ સંદેશ શું છે?
અનુભવ વિશેમાં મોન્ટેઇન જાણે કહે છે, ઓકે, માની લીધું કે આપણો તર્ક મર્યાદિત છે, નિશ્ચિત જ્ઞાન શક્ય નથી, તો પછી જીવવું કેવી રીતે?
હા, બરાબર. તો જીવવું કઈ રીતે?
જવાબ છે અનુભવ દ્વારા. આપણો પોતાનો અનુભવ, આપણું શરીર, આપણી ટેવો, આપણી રોજિંદી ક્રિયાઓ, આપણી ખુશીઓ અને દુઃખો, આ જ આપણા શ્રેષ્ઠ માર્ગદર્શક છે.
એટલે અમૂર્ત સિદ્ધાંતો કરતા નક્કર અનુભવો વધુ મહત્વના.
બરાબર. એમણે પોતાના કિડની સ્ટોનના દર્દ વિશે, પોતાની ખાવા પીવાની ટેવો વિશે, નાની નાની રોજિંદી બાબતો વિશે પણ એટલી નિખાલસતાથી લખ્યું છે. એ જમાનામાં ફિલોસોફરો આવી સામાન્ય વાતો નહોતા કરતા, પણ મોન્ટેને શરીર અને મનને અલગ ગણવાને બદલે એક સંપૂર્ણ એકમ તરીકે જોયા.
શરીર અને મન એક.
હા, એમનો સાર એ હતો કે જીવનનો, પોતાના અસ્તિત્વનો પૂરી પ્રમાણિકતા અને જાગૃતિ સાથે આનંદ માણવો, બસ એ જ સૌથી મોટી સિદ્ધિ છે. લગભગ દૈવી અનુભવ જેવું છે એ.
વાહ.
અને અહીં પસ્તાવા વિશે, ઓફ રિપેન્ટન્સ જેવા નિબંધની વાત પણ આવે છે. એમાં એ કહે છે કે ભૂતકાળ માટે સતત પસ્તાવો કરવાને બદલે પોતાની જાતને પોતાની ભૂલો સાથે સ્વીકારી લેવી એ જ સાચો માર્ગ છે. આગળ વધો.
અદ્ભુત. આટલી ઊંડી અને રસપ્રદ ચર્ચા પછી જો આપણે મોન્ટેનના મુખ્ય વિચારોને ટૂંકમાં ધારવવા હોય, જે આજે પણ આપણા માટે એકદમ ઉપયોગી થઈ શકે, તો એ કયા કયા હશે?
ચોક્કસ. જુઓ, પહેલો અને સૌથી મૂળભૂત સંદેશ તો છે સ્વજ્ઞાનનું મહત્વ. પોતાની જાતને ઊંડાણપૂર્વક જાણવી, આપણી વૃત્તિઓ, નબળાઈઓ, શક્તિઓ શું છે, મોન્ટેન માટે આ જ ફિલોસોફીનો પાયો છે.
હા, અને આજની દુનિયામાં જ્યાં આપણું ધ્યાન સતત બહારની તરફ રહે છે, ત્યાં અંદર જોવાની આ વાત ખરેખર બહુ મહત્વની છે.
બરાબર. બીજો મુદ્દો છે એમની બૌદ્ધિક નમ્રતા અને સંશયવાદ. પેલું હું શું જાણું છું એ યાદ રાખવું, એ સ્વીકારવું કે આપણું જ્ઞાન કેટલું અધૂરું છે.
અને આ વસ્તુ આપણને કટ્ટર બનતા રોકે છે, નહીં, જડ માન્યતાઓથી બચાવે છે, ખાસ કરીને ઓનલાઈન દુનિયામાં.
ચોક્કસ. ત્રીજું, માનવ સ્વભાવની જટિલતા અને અસંગતતાનો સ્વીકાર. એ સમજવું કે લોકો સંપૂર્ણ નથી હોતા, આપણે પોતે પણ નથી હોતા.
હા, એ તો છે.
આપણામાં વિરોધાભાસ હોય છે, આપણો મૂડ બદલાય, વિચારો બદલાય. આ સમજણ આવે ને તો આપણે પોતાની અને બીજાઓની ભૂલો પ્રત્યે વધુ સહાનુભૂતિ અને ક્ષમાભાવ રાખી શકીએ. સંબંધોમાં આ બહુ મદદ કરે.
ચોથો મુદ્દો, પેલો નરભક્ષકો વિશેના નિબંધમાંથી જે નીકળે છે, સાંસ્કૃતિક સહિષ્ણુતા.
હા,
કે ભાઈ આપણી જ રીતભાત શ્રેષ્ઠ છે એવું માની લેવાને બદલે બીજી સંસ્કૃતિઓ અને જીવનશૈલીઓ પ્રત્યે સમજણ અને આદર કેળવો, વિવિધતાથી ભરેલા આપણા દેશ માટે આ કેટલું જરૂરી છે?
અત્યંત જરૂરી. અને છેલ્લો પાંચમો મુખ્ય વિચાર હું કહીશ, સામાન્ય રોજિંદા અનુભવનું મૂલ્ય અને મન શરીરની એકતા. કે ફિલોસોફી ફક્ત મોટા ગહન વિચારો વિશે જ નથી, પણ આપણું ખાવું, પીવું, ચાલવું, સંબંધો બાંધવા, આ બધામાં પણ શાણપણ રહેલું છે. શરીરને ઓછું ન ગણવું, એના સંદેશા સાંભળવા અને જીવનનો પૂરેપૂરો પ્રમાણિકતાથી આનંદ માણવો એ જ અંતિમ લક્ષ્ય છે.
મોન્ટેનના લખાણો આવા ધારદાર વિચારોથી ભરેલા છે, એમ લાગે કે જાણે આજે પણ આપણને કંઈક કહી રહ્યા છે. ચાલો એમાંથી કેટલાક એવા વિચારો કે જે અવતરણ જેવા બની ગયા છે એના પર થોડી વાત કરીએ. પહેલું તો પહેલું જ વાક્ય, હું પોતે જ મારા પુસ્તકનો વિષય છું.
આ વાક્ય એટલે એમના આખા પ્રોજેક્ટનો સાર, કે ફિલોસોફીનો પાયો તમારા પોતાના વ્યક્તિગત અનુભવ અને આત્મનિરીક્ષણમાં છે. તમારે તમારી જાતને પ્રમાણિકતાથી રજૂ કરવાની છે, એમાંથી જ સાર્વત્રિક માનવ સત્ય સુધી પહોંચાય, કોઈ મોટા સિદ્ધાંતોથી નહીં પણ જીવંત અનુભવથી.
બરાબર. બીજો એક વિચાર જે મને ખૂબ સ્પર્શી ગયો, આપણે સૌ પેચવર્ક જેવા છીએ, એટલા આકારહીન અને વિવિધ રચનાવાળા કે દરેક ટુકડો દરેક ક્ષણ પોતાની રમત રમે છે. પેચવર્ક એટલે પેલા રંગબેરંગી ટુકડા જોડીને બનાવેલું કાપડ.
હા, કેટલું સુંદર વર્ણન છે. એ બતાવે છે કે માનવ સ્વભાવ કેટલો અસ્થિર અને જટિલ છે. આપણે કોઈ એક ચોક્કસ લેબલ નથી, આપણે સતત બદલાતા રહીએ છીએ, આપણામાં કેટલાય વિરોધાભાસી તત્વો એકસાથે હોય છે. આ વાત સ્વીકારી લઈએ ને તો આપણે વધુ વાસ્તવિક બની શકીએ.
અને આ પણ બહુ મહત્વનું લાગે છે, ખાસ કરીને આજના માહિતી યુગમાં, અથવા કહો કે સત્તા યુગમાં, દુનિયાના સૌથી ઊંચા સિંહાસન પર બેઠા હોઈએ તો પણ આપણે આપણી પોતાની બેઠક પર જ બેઠા હોઈએ છીએ.
હા હા, આ બૌદ્ધિક નમ્રતા અને વાસ્તવિકતાનું ભાન કરાવતું જબરદસ્ત વાક્ય છે. તમે ગમે તેટલી સત્તા મેળવો, ગમે તેટલું જ્ઞાન મેળવો, ગમે તેટલી ઊંચાઈ પર પહોંચો, આખરે તો તમે માણસ જ છો, તમારી મર્યાદાઓ સાથે. આ વિચાર તમને જમીન પર રાખે છે, અહંકારથી બચાવે છે.
અને છેલ્લે એમના અંતિમ નિબંધમાંથી, જે જીવન જીવવાની કળા શીખવે છે, પોતાના અસ્તિત્વનો નિષ્ઠાપૂર્વક આનંદ માણવાનું જાણવું એ સંપૂર્ણ સિદ્ધિ છે અને લગભગ દૈવી છે.
આ જીવન પ્રત્યેનો એકદમ હકારાત્મક અને સ્વીકારનો અભિગમ છે. ભવિષ્યની ચિંતા કે ભૂતકાળના અફસોસમાં વર્તમાનને બગાડવાને બદલે જીવનની જે નાની મોટી ક્ષણો છે, જે શારીરિક અને માનસિક અનુભવો છે, એમાં પૂરેપૂરા હાજર રહેવું અને એનો આનંદ માણવો, બસ એ જ સાચી ઉપલબ્ધિ છે. મોન્ટેન માટે એ જ પરમ સત્ય છે.
આ બધા વિચારો સાંભળવામાં તો બહુ સારા લાગે છે, પણ આપણા રોજબરોજના જીવનમાં આને આપણે ખરેખર ઉતારી કઈ રીતે શકીએ? કંઈક પ્રેક્ટિકલ રીત.
હા, ચોક્કસ. ઘણી રીતે ઉતારી શકાય. પહેલું તો આત્મનિરીક્ષણની પ્રેક્ટિસ કરવી. કદાચ રોજ થોડો સમય કાઢીને પોતાના વિચારોને નોંધવા, જેમ મોન્ટેન કરતા હતા.
ડાયરી લખવા જેવું.
હા, પણ પોતાની જાતને જજ કર્યા વગર, ખાલી અવલોકન કરવું, આપણી અંદર જે વિરોધાભાસ ચાલે છે એને સમજવાનો પ્રયત્ન કરવો.
બીજું શું કરી શકાય?
બીજું, નિર્ણય લેતી વખતે એમની બૌદ્ધિક નમ્રતા અપનાવવી. કોઈ મુદ્દા પર તરત જ એકદમ મક્કમ અભિપ્રાય બાંધી જવાને બદલે એકવાર પૂછવું પોતાની જાતને, હું ખરેખર આ વિશે શું જાણું છું.
અને સંબંધોમાં?
ત્રીજું, સંબંધોમાં વધુ સહાનુભૂતિ અને સ્વીકાર કેળવવો. જ્યારે આપણે યાદ રાખીએ કે દરેક વ્યક્તિ પેલી પેચવર્ક જેવી જટિલ છે, ત્યારે આપણે એમની ભૂલો કે એમના અલગ મંતવ્યોને વધુ સરળતાથી સ્વીકારી શકીએ છીએ.
હા, એમને બદલવાનો પ્રયાસ કરવાને બદલે સમજવાનો પ્રયાસ કરવો.
બરાબર.
અને આ સોશિયલ મીડિયા અને સતત આવતી માહિતીના ધોધ સામે,
ત્યાં તો મોન્ટેનનો સંશયવાદ અને વિવેક બુદ્ધિ બહુ જ જરૂરી છે. દરેક વાયરલ મેસેજ કે સનસનાટી ભર્યા સમાચાર પર તરત વિશ્વાસ કરી લેતા પહેલા થોબીને વિચારવું, આમાં સત્ય કેટલું?
બરાબર. હું શું જાણું છું?
હા, પોતાના વિચારોને જ અંતિમ સત્ય માની લેવાને બદલે ચર્ચા માટે ખુલ્લા રહેવું. અને હા, પેલી વાત ભૂલવાની નહીં, જીવનની નાની ભૌતિક ખુશીઓ,
જેમ કે
સારું ભોજન, મિત્રો સાથેની નિરાંતની વાતચીત, પ્રકૃતિનો અનુભવ, આ બધી બાબતોને મહત્વ આપવાનું શીખવું. સતત કંઈક કરતા રહેવાના દબાણમાંથી બહાર આવીને ક્યારેક ફક્ત હોવાનો આનંદ માણવો.
આખી ચર્ચાનો સાર જો હું મારા માટે કાઢું તો એ છે કે પોતાની જાત સાથે પ્રામાણિક રહેવું અને આપણે બધું જ નથી જાણતા એ વાત નમ્રતાથી સ્વીકારવી કદાચ આ જ શાણપણની ચાવી છે. અને સતત શીખતા રહેવાની, પોતાના જ વિચારો પર સવાલ ઉઠાવવાની વૃત્તિ કેળવવી.
અને મારા માટે સૌથી મોટી શીખ અથવા કહો કે રાહત એ વાતમાં છે કે જીવનની જટિલતા અને આપણા પોતાના આંતરિક વિરોધાભાસો એ કોઈ સમસ્યા નથી, એ તો માણસ હોવાનો જ એક ભાગ છે.
ખરું.
એને દૂર કરવાનો પ્રયાસ કરવાને બદલે એને સમજવાથી અને સ્વીકારવાથી જ સાચી મુક્તિ અને શાંતિ મળે છે. મોન્ટેન આપણને કોઈ નિયમોનું લિસ્ટ નથી આપતા, પણ વિચારવાની અને જીવવાની એક મુક્ત પ્રામાણિક રીત શીખવે છે.
ખરેખર આત્મશોધની આ ક્યારે ન અટકતી યાત્રા એ જ કદાચ જીવનનો સૌથી મોટો અનુભવ અને સાચું શાણપણ છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.